એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક આમ જુઓ તો ઘણા ઊંડા અને રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણી પાસે જે સ્રોત છે એ ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય, એટલે કે એવું કાવ્ય જેમાં સૂચિત અર્થ, પેલો વ્યંગ્યાર્થ, મુખ્ય ના હોય. અને એના મુખ્ય પ્રકારો કયા કયા છે, ખાસ કરીને આચાર્ય મમ્મટના મતે, એની ચર્ચા કરે છે.
જી,
તો આ ચર્ચાનો આપણો હેતુ શું, શું સમજવા માંગીએ છીએ આપણે? આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કવિતામાં જે સૂચિત અર્થ હોય એ હંમેશા રાજા નથી હોતો, હંમેશા મુખ્ય નથી હોતો.
બરાબર.
ક્યારેક એ ગૌણ ભૂમિકામાં પણ હોય છે, અને જ્યારે આવું થાય ત્યારે એના કયા કયા સ્વરૂપો હોઈ શકે. ચાલો ત્યારે મમ્મટે ચીંધેલા રસ્તે ચાલીએ અને આ ભેદોને જરા ઉકેલીએ.
ચોક્કસ. ગુણીભૂત વ્યંગ્યા કાવ્યનો મૂળ વિચાર જ એ છે કે કાવ્યમાં વ્યંગ્યાર્થ તો હોય, સૂચન હોય, પણ એની જે ચમત્કૃતિ છે કે એનું મહત્વ છે એ વાચ્યાર્થ એટલે શબ્દોનો સીધો અર્થ એના જેટલું ન હોય. આ જ વાત એને ધ્વનિ કાવ્યથી અલગ પાડે છે, કારણ કે ધ્વનિ કાવ્યમાં તો વ્યંગ્યાર્થ જ બધું છે, કાવ્યનો આત્મા.
હા, એમાં તો વ્યંગ્યાર્થ જ સર્વોપરી.
બિલકુલ. અને આચાર્ય મમ્મટ, કાવ્ય પ્રકાશવાળા,
જી,
એમણે આ ગુણીભૂત વ્યંગ્યના એટલે કે જ્યાં વ્યંગ્યાર્થ ગૌણ છે એવી સ્થિતિના 8 મુખ્ય પ્રકાર બતાવ્યા છે. અને આ આખું વર્ગીકરણ છે ને, એ વ્યંગ્યાર્થ પોતે કેવો છે અને કાવ્યમાં એનું સ્થાન શું છે એના પર આધાર રાખે છે. આ ભેદો સમજીએને તો કાવ્યના અર્થની સૂક્ષ્મતા, એના જુદા જુદા લેવલ સમજવાની દ્રષ્ટિ મળે.
બરાબર. તો ચલો આ 8 પ્રકારોની સફર શરૂ કરીએ. ક્યાંથી શરૂ કરીશું? કદાચ વ્યંગ્યાર્થની સ્પષ્ટતા કે અસ્પષ્ટતાવાળા પ્રકારો લઈએ પહેલા.
હા, એ બરાબર રહેશે.
તો પહેલો પ્રકાર છે અગૂઢ વ્યંગ્ય. સ્રોત કહે છે કે વ્યંગ્યાર્થની ખરી મજા તો એ છુપાયેલો હોય, ગૂઢ હોય, એમાં છે. ધ્વનિ કાવ્યમાં તો એ ગૂઢ જ હોય. તો અહીં અગૂઢનો મતલબ શું થયો? જે ગૂઢ નથી એ.
હા, બિલકુલ. અગૂઢ એટલે જે છુપાયેલું નથી, જે સ્પષ્ટ છે, સહેલાઈથી પકડાઈ જાય એવું. અહીં રસપ્રદ વાત એ છે કે વ્યંગ્યાર્થની આ જે વધુ પડતી સ્પષ્ટતા છે ને, એ જ એને ગૌણ બનાવી દે છે.
અચ્છા.
ધ્વનિની ખરી સુંદરતા તો પેલી સૂક્ષ્મતામાં છે, જે વાચકને વિચારવા પ્રેરે, એક વાહ કરાવે. પણ જ્યારે સૂચિત અર્થ એટલો બધો ખુલ્લો હોય કે તરત જ ખબર પડી જાય, ત્યારે પેલો શબ્દોનો સીધો અર્થ છે ને, વાચ્યાર્થ, એ કદાચ વધુ પ્રભાવશાળી કે ચમત્કારવાળો લાગે.
હા, એટલે રહસ્ય ખુલી જાય તો મજા ઓછી થઈ જાય એવું કંઈક.
હા હા, બસ એવું જ સમજો ને, વ્યંગ્યાર્થની ગૂઢતા ન હોય તો એની શક્તિ ઘટી જાય.
બરાબર. હવે આનાથી એકદમ ઉલટું વિચારીએ. જો વ્યંગ્યાર્થ બહુ સ્પષ્ટ ન હોય પણ ખૂબ જ અસ્પષ્ટ હોય તો? એ કયો પ્રકાર હતો? ચોથો પ્રકાર, અસ્ફુટ વ્યંગ્ય. અહીં શું થાય?
હા, અસ્ફુટ એટલે જે સ્ફુટ નથી, અસ્પષ્ટ, ધૂંધળો. આ પ્રકાર એ વાત પર ભાર મૂકે છે કે કાવ્યમાં ખાલી વ્યંગ્યાર્થ હોવો પૂરતો નથી, એ અનુભવી શકાય એવો પણ હોવો જોઈએ. જો સૂચિત અર્થ એટલો બધો અસ્પષ્ટ હોય કે કાવ્યના જાણકાર રસિક વાચકો, જેમને સહૃદય કહેવાય, એમને પણ એ સમજવામાં બહુ મહેનત પડે અથવા સમજાય જ નહીં, તો પછી એ કાવ્યની શોભા કઈ રીતે વધારે?
ખરું.
આવી અસ્પષ્ટતાને કારણે વ્યંગ્યાર્થ પોતાનું મહત્વ ગુમાવી દે છે, એટલે કાવ્ય ગુણીભૂત શ્રેણીમાં આવી જાય.
એટલે કે સ્પષ્ટતાનો અભાવ પણ એને ગૌણ બનાવે છે.
બરાબર.
સમજાયો. તો એક તરફ વધુ પડતી સ્પષ્ટતા, બીજી તરફ વધુ પડતી અસ્પષ્ટતા, બંને વ્યંગ્યાર્થને ગૌણ બનાવી શકે. હવે વ્યંગ્યાર્થ અને વાચ્યાર્થના સંબંધ પર આવીએ. બીજો પ્રકાર છે અપ્રાંગ વ્યંગ્ય. અહીં વ્યંગ્યાર્થ મુખ્ય અર્થનો અંગ બને છે એમ કહ્યું છે. એનો મતલબ શું?
અંગ એટલે આમ તો સહાયક ભાગ, હેલ્પર જેવો. આ પ્રકારમાં વ્યંગ્યાર્થ પોતે મુખ્ય નથી હોતો, પણ કાવ્ય જે મુખ્ય વાત કહેવા માંગે છે, જેને આપણે તાત્પર્યાર્થ કહી શકીએ, એને સિદ્ધ કરવામાં, સાબિત કરવામાં મદદ કરે છે.
અચ્છા.
આ મુખ્ય વાત કદાચ કોઈ વર્ણન હોય, કોઈ અલંકાર હોય, કે પછી કોઈ ભાવ એટલે કે રસ હોય. વ્યંગ્યાર્થ એ મુખ્ય વાતને પુષ્ટિ આપે છે, એને સ્થાપિત કરવામાં મદદ કરે છે. એ પોતે મુખ્ય નથી પણ મુખ્યનો સહાયક છે, એટલે જ એને અપરંગ કહ્યું. બીજાનું અંગ.
એટલે કે વ્યંગ્યાર્થ અહીં જાણે મુખ્ય હીરો નથી પણ સાઈડ એક્ટર જેવો છે જે મુખ્ય વાર્તાને આગળ વધારે.
હા, બરાબર સમજ્યા.
આના જેવો જ લાગતો ત્રીજો પ્રકાર છે વાચ્ય સિદ્ધ્યંગ. અહીં પણ વ્યંગ્યાર્થ સાધન બને છે પણ વાચ્યાર્થની સિદ્ધિ માટે. આ અપરાંગથી કઈ રીતે જુદું પડે છે? મને તો સરખું જ લાગે છે થોડું.
ના, થોડો ફરક છે. આમ જુઓ તો સૂક્ષ્મ છે પણ સમજવા જેવો છે. અપરાંગ વ્યંગ્યામાં વ્યંગ્યાર્થ કાવ્યના આખા ભાવ કે સંદેશને એટલે કે તાત્પર્યાર્થને પુષ્ટિ આપે છે. જ્યારે વાચ્ય સિદ્ધ્યંગમાં વ્યંગ્યાર્થ ખાસ કરીને અને સીધી રીતે શબ્દોના સીધા અર્થને એટલે કે વાચ્યાર્થને જ સ્થાપિત કરવા કે સાબિત કરવા માટે વપરાય છે, એનું કામ વાચ્યાર્થને ટકાવી રાખવાનું છે, એટલે જેનું નામ છે વાચ્ય સિદ્ધ્યંગ. વાચ્યાર્થના સિદ્ધ થવાનું અંગ એ વધુ સીધો છે, વાચ્યાર્થ પર ફોકસ્ડ છે.
ઓકે ઓકે, હવે આ તફાવત પકડાયો. એક આખા ભાવને ટેકો આપે, બીજો સીધા શબ્દના અર્થને. સરસ. હવે આપણે એવા પ્રકારો જોઈએ જ્યાં વાચ્યાર્થને વ્યંગ્યાર્થ વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હોય, કાં તો સરખામણી થતી હોય. પાંચમો પ્રકાર છે સંદિગ્ધ પ્રાધાન્ય વ્યંગ્ય. નામ જ કહે છે કે કંઈક સંદિગ્ધ છે, ડાઉટફુલ છે.
હા, બરાબર. અહીં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ આ બેમાંથી કોણ મુખ્ય છે, કોનું પ્રાધાન્ય છે એ બાબતે સંદેહ રહે, શંકા રહે. વાચક કે વિવેચક માટે નક્કી કરવું અઘરું પડે કે આ બેમાંથી કોણ વધુ ચમત્કૃતિવાળું છે, કોનું વજન વધારે છે.
જાણે ટાઈ પડી હોય એવું.
હા, જાણે બંને વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય કે મુખ્ય કોણ અને વ્યંગ્યાર્થ પોતાનું સૌથી ઊંચું સ્થાન નિશ્ચિતપણે સ્થાપિત નથી કરી શકતો, એટલે આ સંદિગ્ધતાને લીધે એ ધ્વનિ કાવ્યની કક્ષાએથી નીચે ઉતરી જાય છે, ગુણીભૂત બની જાય છે.
એટલે કે જ્યાં સુધી ક્લિયર કટ વ્યંગ્યાર્થ જીતે નહીં ત્યાં સુધી એ રાજા નથી, એમ જ ને?
બસ એમ જ.
આનાથી થોડો અલગ પણ લાગતો વળગતો છઠ્ઠો પ્રકાર છે તુલ્ય પ્રાધાન્ય વ્યંગ્ય. અહીં સંદેહ નથી પણ તુલના છે, સમાનતા છે.
બરાબર. અહીં શંકા નથી પણ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ બંનેનું મહત્વ લગભગ સરખું હોય છે. તુલ્ય એટલે સરખું. બંને અર્થ સમાન સ્તરે પ્રભાવી લાગે, ચમત્કારિક લાગે, કોઈ એક બીજા પર હાવી નથી થતું. હવે ધ્વનિકાવ્યની શરત શું? કે વ્યંગ્યાર્થ સર્વોપરી હોવો જોઈએ. પણ અહીં તો એ વાચ્યાર્થની બરાબરી કરે છે, એની સાથે સમાન મહત્વ ધરાવે છે. આ તુલ્ય પ્રાધાન્યને કારણે વ્યંગ્યાર્થ પોતાનું એકમાત્ર સર્વોચ્ચ સ્થાન ગુમાવે છે, એટલે કાવ્ય ગુણીભૂત વ્યંગ્ય ગણાય. જાણે જાણે બે સરખા બળવાન રાજા હોય પણ સામ્રાજ્ય એક જ હોય.
વાહ, આ સરખામણી બહુ રસપ્રદ છે. બરાબર સમજાયું. હવે આપણે છેલ્લા બે પ્રકારો તરફ જઈએ જે સૂચનની રીત અને એની પોતાની ક્વોલિટી સાથે જોડાયેલા છે. સાતમો પ્રકાર છે કાકવાક્ષિપ્ત વ્યંગ્ય. અહીં કાકુ શબ્દ મહત્વનો લાગે છે. કાકુ એટલે શું અને વ્યંગ્યાર્થને ગૌણ કઈ રીતે બનાવે?
કાકુ એટલે બોલતી વખતે અવાજનો ખાસ લહેકો, ટોન, સ્વરનો ઉતાર ચડાવ, જે સામાન્ય અર્થથી કંઈક જુદો જ અર્થ સૂચવે.
જેમ કે કટાક્ષમાં બોલીએ એમ.
હા, બરાબર. કટાક્ષ એનું સારું ઉદાહરણ છે. ધ્વનિ કાવ્યમાં પણ કાકુ મદદ કરી શકે, પણ ત્યાં સૂચિત અર્થ થોડો વિચાર કરતા જરા મોડો સમજાય. જ્યારે કાકવાક્ષિપ્ત વ્યંગ્યમાં શું થાય? કાકુ દ્વારા વ્યંગ્યાર્થ તરત જ એ જ ક્ષણે એકદમ ખુલ્લો પડી જાય.
ઓહ,
એ એટલો ઝડપથી પ્રગટ થાય કે એમાં ધ્વનિ જેવી પેલી ગૂઢતા, ઊંડાણ એ બધું રહેતું નથી. વ્યંગ્યાર્થ જાણે કાકુ દ્વારા સીધો જ ફેંકી દેવાયો હોય, આક્ષિપ્ત થયો હોય એવું લાગે. આ જે તાત્કાલિક પ્રગટીકરણ છે ને, એ એની ચમત્કૃતિ ઘટાડી દે છે, એટલે એ ગૌણ બની જાય છે.
અચ્છા, એટલે અહીં પણ વ્યંગ્યાર્થની પેલી સહેલાઈથી પકડાઈ જવાની વાત આવી જે આપણે અગુઢમાં જોઈ હતી, પણ અહીં એનું કારણ ખાસ કાકુ છે.
બરાબર. અહીં કારણ સ્વરનો લહેકો છે.
અને હવે છેલ્લો આઠમો પ્રકાર અસુંદર વ્યંગ્ય. આ તો નામથી જ લાગે છે કે સાવ સીધો સાધો હશે.
હા, આ કદાચ સૌથી સહેલો ભેદ છે સમજવામાં. અહીં વાત એટલી જ છે કે કાવ્યમાં જે સૂચિત અર્થ છે, વ્યંગ્યાર્થ છે, એ પોતે જ એ શાબ્દિક અર્થ એટલે કે વાચ્યાર્થની સરખામણીમાં ઓછો સુંદર હોય, ઓછો પ્રભાવશાળી હોય કે ઓછો ચમત્કૃતિવાળો હોય. જો સૂચિત અર્થમાં જ કંઈ ખાસ કાવ્યાત્મક સૌંદર્ય કે નવીનતા ન હોય તો સ્વાભાવિક છે કે વાચકનું ધ્યાન વાચ્યાર્થ પર જ રહે. એવું લાગે કે કાવ્યની ખરી શોભા તો વાચ્યાર્થમાં જ છે. આવો અસુંદર વ્યંગ્યાર્થ આપોઆપ ગૌણ બની જાય.
બરાબર. આમ આ આઠ પ્રકારો આપણને બતાવે છે કે વ્યંગ્યાર્થ કઈ કઈ અલગ અલગ રીતે પોતાની મુખ્ય ભૂમિકા છોડીને ગૌણ બની શકે છે. ક્યારેક સ્પષ્ટતાને લીધે, ક્યારેક અસ્પષ્ટતાને લીધે, ક્યારેક વાચ્યાર્થને મદદ કરવા જતા,
હા,
ક્યારેક એની સાથે સ્પર્ધા કે સમાનતાને લીધે, ક્યારેક પ્રગટ થવાની રીતને લીધે,
અને ક્યારેક પોતાની અંદરની સુંદરતા ઓછી હોય એટલે.
બરાબર.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે મમ્મટ પોતે જ કહે છે કે જેમ ધ્વનિ કાવ્યના ઘણા પેટાભેદો થઈ શકે, એમ આ ગુણીભૂત વ્યંગ્યના આઠ મુખ્ય પ્રકારોના પણ અસંખ્ય પેટાભેદો અને એના મિશ્રણ કોમ્બિનેશન્સ એ આપણને સાચા કાવ્યોમાં જોવા મળી શકે છે. આ તો એક ફ્રેમવર્ક છે, એક માળખું છે, કાવ્યના અર્થની જે જટિલતા છે એને સમજવા માટેનું એક સાધન છે. આ વર્ગીકરણ આપણને કાવ્યનું એનાલિસિસ વધુ ઊંડાણથી કરવામાં મદદ કરે છે.
ચોક્કસ. તો આ આખરી ચર્ચાના અંતે આપણે મુખ્ય કઈ બાબતો તારવી શકીએ જે કવિતાના ભાવક તરીકે આપણને ઉપયોગી થાય?
મને લાગે છે ત્રણ મુખ્ય મુદ્દા છે. પહેલું અને સૌથી બેઝિક એ કે કવિતામાં સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ હંમેશા ટોપ પર નથી હોતો. એ ગૌણ પણ હોઈ શકે અને છતાંય કાવ્યને એક ચોક્કસ પ્રકારનું સૌંદર્ય આપી શકે છે. બીજું, આ જે ગૌણતા છે એ એક જ પ્રકારની નથી હોતી. એના અલગ અલગ રૂપો છે, જે આપણે આઠ ભેદોમાં જોયા, જેની સ્પષ્ટતા, વાચ્યાર્થ સાથેનો એનો સંબંધ, એનું પ્રાધાન્ય અને એની પોતાની ક્વોલિટી પર આધાર રાખે છે.
અને ત્રીજું તારણ શું?
ત્રીજું એ કે આ ભેદોને સમજવાથી આપણી કવિતા માણવાની, એનો આસ્વાદ લેવાની ક્ષમતા વધે છે. આપણે ખાલી એટલું જ નથી પૂછતા કે આમાં વ્યંગ્ય છે કે નહીં, પણ આપણે એ પણ વિચારી શકીએ કે જો છે તો કેવો છે,
હા,
એનું સ્થાન શું છે, એ વાચ્યાર્થ સાથે કેવી રીતે રમી રહ્યો છે. આનાથી આપણને કવિની આવડત અને કાવ્યના અર્થઘટનની વધુ ઊંડી સમજ મળે છે. આ જ મમ્મટનું કાવ્યશાસ્ત્રને એક વ્યવસ્થા આપવાનું મોટું પ્રદાન છે. એમણે ધ્વનિનું મહત્વ સ્વીકાર્યું, પણ સાથે સાથે કાવ્યનો જે આ મિડલ ગ્રાઉન્ડ છે, ગુણીભૂત્વે વ્યંગ્ય, એને પણ થિયરીમાં સ્થાન આપ્યું.
બહુ સરસ. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ. શું કાવ્યના અર્થના આટલા બધા સૂક્ષ્મ ભેદો વિશે જાણવું કે વિચારવું એ આપણા કવિતા માણવાના અનુભવને ખરેખર બદલી શકે ખરું?
વિચારવા જેવો પ્રશ્ન છે.
શું હવે પછી કોઈ કવિતા વાંચતી વખતે આપણું ધ્યાન ખાલી એના ઉપર છલ્લા અર્થ કે મુખ્ય ભાવ પર જ રહેશે, કે પછી એમાં રહેલા વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચેનું પેલું નાજુક બેલેન્સ, એમની સ્પર્ધા, એમની દોસ્તી, એમની સ્પષ્ટતા કે અસ્પષ્ટતા, આ બધા પર પણ ધ્યાન આપીશું?
કદાચ કવિતા વધુ જટિલ લાગે અથવા વધુ રસપ્રદ.
હા, એ વિચારવા જેવું કરું. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.